કોઈ નથી બોલતા એ એમ મહારાજ ને આ ભક્તો એ કીધું ત્યારે મહારાજ કે તો હવે જોઈ લો લ્યો ત્યારે. અરે મહારાજે 84 ચાલુ કરાવ્યો, એ દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, જેમ જેમ દિવસ વધતા જાય એમ બધા બધાને જાણ થતી જાય, ચારે બાજુથી બ્રાહ્મણો માંડે આવવા, હોવ ખાય પીને મજા કરે. મહારાજ ખબર ની સીધી સીધા સામગ્રી ત્યાંથી લાવે છે, એમને આવ્યા કરે છે, વાપર્યા કરે છે. અને એમ કહેવાય છે 6 મહિના સુધી આ ચાલુ રાખ્યું. કેટલા મહિના? 6 મહિના. ત્યારે ઓલા ભક્તો થાય કે બાપ હવે બંધ કરો, અમારા એક હાથ થાકી જાય છે, કે હું બળતણ હવે અમારાથી પૂરું પડશે નહીં. મહારાજ કે કાં કયો ને? એટલે એવા મોટા મોટા મહારાજે યજ્ઞ કરાવ્યો છે ને, હજારો બ્રાહ્મણો ને મહારાજે જમાડ્યા છે. ઇતિહાસો એમ બતાવે, અમદાવાદ ની 84 કરવાની હતી, સમજા? મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા, મહારાજે નક્કી કર્યું આપણે 84 કરીએ. ત્યારે ગામના મોટેરા ભક્તો કુબેરસિંહ બધા મહારાજ ને કે મહારાજ આપણે 84 કરીએ, પણ આપણા આ ગામનો જે રાજા છે ને એને આપણે જરા મળી લઈએ એમ, કારણ કે રાજાની સાથે હારા હારી રાખીને કર્યું હોય કામ તો બહુ વાંધો ન આવે, જરૂર પડે તો એ તરત આપણે એની સહાય માગી શકાય. અને આ બાજુના બ્રાહ્મણો થોડાક બહુ ઓલા છે એમ, બહુ થોડાક ઝેરીલા છે, માટે આપણે થોડોક એની સહાયની જરૂર પડે, માટે એની સાથે મંત્રણા કરીને પછી ઉત્સવ કરી. મહારાજ કે હારું. રાજાની પાસે જઈને બધી મહારાજે વાત કરી કે અમારે મોટી 84 કરવી છે આ શ્રીનગરમાં, તો તમારો શું અભિપ્રાય છે? ત્યારે એ રાજા હસવા માંડ્યો. મહારાજને કહે છે, સ્વામિનારાયણ આવા મોટા સંકલ્પ કરવા રેવા ગયો, હું નાના બળે મોટા કામ થાય નહીં, તમને ખબર ન હોય આ તો બધો લાકડીઓ તારશે, એક જણને ખબર પડશે ને તો એ હજારોને ખબર પાડી દે, અને તમારું કરે કારેલું બધું ધૂળ ધાણી થઈ જાય, અમને એક અનુભવ છે. મારો બાપ જયારે એક ગાદીએ બેઠો ને એ વખતે મારા બાપે નક્કી કર્યું બ્રાહ્મણોને 84 કરવી છે, અને એમ કહેવાય છે અમારા પિતાએ 6 મહિના સુધી સીધા સામગ્રી બધી ભેળા ભેળી કરી અને પછી 84 કરાવી, તો અડધે અમારી 84 પૂરી થઈ ગઈ એમ, સીધું સામાન બધું ખૂટી પડ્યું એમ. માટે આઈના સંકલ્પ કરવા રેવા જો, એ બીજે નાના ગામડાઓ બજે તમે સંકલ્પ કરો એ બરોબર છે, પણ આ અમદાવાદ દેશની તમે 84 કરવાનું કહેતા હોય તો ભલા છે ને એ સંકલ્પ ટાળી નાખો. મહારાજ કે એની તમે ચિંતા નહીં કરો, હું 84 અમારે કરવી, સીધું સામગ્રી લાવવાની જવાબદારી અમારી છે, બાકી તમે તો ખાલી અમને એમ આપો, રજા આપો કે કરો એમ, જરૂર પડશે તો અમે તમારી સાથે છીએ, ખાલી અમારે એટલી જરૂર છે એમ. પેલા એકબીજા જે મંત્રી રાજા પ્રધાન હસવા માંડ્યા કે આ સ્વામિનારાયણને પણ લીધું છે તો એ ભલે પૂરું કરે એમ. એનું બધાનું એ કે આનું હું આ સાધુ બાવા પાસે ક્યાંથી હોય એમ, હું માટે એ કે ભલે કરે, કરવા જોઈએ કે. અને ઇતિહાસ એમ બતાવે કે મહારાજને ત્યાંથી મંજૂરી મળે કે કરો સ્વામિનારાયણ તમે 84 કરવા માંગતા હોય તો. અને મહારાજે 84 કરવા નક્કી કર્યું, રાતો રાત અષ્ટ સિદ્ધિ નવ નિધિ હાજર થઈ મહારાજને કે મહારાજ સેવાનો મોકો આપો, ઘણા સમયથી અમે વિચારીએ છીએ ભગવાન કાંઈ એવા મોટા ઉત્સવ કરે તો અમે અમારી સંપત્તિ અમારી જે કાંઈ શક્તિને કામે લગાડીએ. મહારાજ કે તો તૈયાર થઈ જાઓ. અને રાતમાં એમ કહેવાય છે મોટા પર્વત જેવડા જેવડા ઢગલા થઈ જાય સીધા સામગ્રીના. અને પછી એમ કહેવાય છે કે મહારાજે બીજા જ દિવસથી 84નો પ્રારંભ કર્યો અને કરોડો બ્રાહ્મણોને જમાડ્યા છે. કરોડો ગમે એમ ખાય, ગમે એમ બગાડે, પણ એ ખૂટે કયો? ભગવાન જેવો ધણી, ભગવાન જયારે જમાડતા હોય ત્યારે ખૂટતા હશે. રાજાને ખબર પડી કે સ્વામિનારાયણ તો રાતો રાત ખબર નહીં ક્યાંથી સીધા સામાન ભેળા કર્યા છે. પ્રધાનને કે હાલ તો જરા આપણે આટો મારીએ. આટો મારવા ગયા તો આમ પર્વત જેવડા બધા ડુંગરા ભેળા હો સીધા સામાનના. અને રાજા છક થઈ ગયો કે આ સ્વામિનારાયણ ખરેખર કોઈ કારુણિક અવતાર છે એમ, બાકી કોઈની તાકાત નહીં અમદાવાદની 84 કરાવી શકે. અને ખરેખર એના બ્રાહ્મણોની વાત આપણે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે બહુ ખાધું બહુ બગાડ્યું ખૂટ્યું નહીં ને, પછી બ્રાહ્મણો બળદ ગાડા લઈને આવ્યા અને સીધા સામાનના ગાડા ભરી ભરીને ભાગ્યા હો. મહારાજ કે એવું આપણે નથી કરવાનું, અહીંયા જેટલું ખાય એટલું ખવડાવો, પણ ઘેરે કાંઈ નહીં લઈ જવા દેવાનું. સંતોને બધા હરિભક્તોને ચોકીમાં રાખી દીધા, કોઈને ગાડા ભરીને જાતો હોય તો રોકો. એમાં એમ કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી એક ગાડા વાળા બ્રાહ્મણને ઉભો રાખીને કહે છે, અરે ગાડું લઈને ક્યાં જાય છે, આટલો બધો સામાન ભર્યો છે. અને બ્રાહ્મણ ખીજાણો તો એમ કહેવાય છે, ગાડામાંથી ઉતરીને સ્વામીને કોણીએ બટકું ભરી ગયું. એ કે ના હુકામ પડે છે, અહીંયા ક્યાંય કે ખૂટે એમ છે. હા એટલે ખૂટે ને એટલે બગાડવાનું. ઘણી વખત આપણો વિચાર એવો હોય આ મંદિરોમાં ક્યાં ખૂટે એમ છે, ભલે ગમે એમ ખવડાવે તો, એટલે એવા ભાવથી આખો માર્ગ બીજો થતો હોય. હકીકત તો ન ખૂટે એમ હોય, પણ આ બ્રાહ્મણ વિચાર કરીને ત્યારે એમ કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આ ઝેરીલા બ્રાહ્મણ છે, જો લોહી કાઢ્યા કોણીએ. પછી મહારાજે બધા બ્રાહ્મણ કડક રીતે
કહ્યું, સાધુ બહુ
ઊંઘાશે એ જેમ તેમ થતા નથી, બહુ એની પાછળ પ્રયત્ન મહેનત કરવી પડે ને ત્યારે માંડ એકાદા સાધુ થાય છે, માટે ભલા થઈને અમારા સાધુને નહીં ખા શક્યો. એવી રીતે મહારાજે એમ કહેવાય છે શ્રીનગરમાં 84 કરાવેલી, અને ડભાણની વાત તો બહુ પ્રસિદ્ધ છે, બહુ મોટો યજ્ઞ કરેલો. અને એમ કહેવાય છે એ વખતે પણ થોડુંક બ્રાહ્મણોએ વિઘ્ન કરેલું, ત્યાં પણ મહારાજે પોતાના ઐશ્વર્ય શક્તિ સામર્થ્યથી બધાને સમેટા છે. અને જેતલપુરના યજ્ઞમાં પણ એમ કહેવાય છે મહારાજે બહુ જમાડ્યા ને. પછી બ્રાહ્મણો વિચાર કરે છે કે ગમે એમ કરીને આનું ફૂટવાળું હશે, પણ ખબર નહીં આનું ફૂટતું કેમ નથી. એકવાર તો ઘી ખૂટ્યું એવો બધે દેકારો કરી દીધો. એટલે હરિભક્તો આવે ને મહારાજને વાત કરી કે મહારાજ બ્રાહ્મણો કહે છે ઘી ખૂટ્યું. મહારાજ કે હોતા હશે તો કે હા હા મહારાજ, કુડલા બધા ખાલી છે. અને એમ કહેવાય છે મહારાજે હે એ આવી અને જાજા ઓલા પેલા તો કુડલા હતા ને મોટા મોટા ઘીને હાંગરવા માટેના કુડલા રખાતા, હજી જેતલપુરના એમ કહેવાય છે આપણે દર્શન તમે કરવા જાઓ તો જેતલપુર મંદિરની પાછળ ઘનશ્યામ મહારાજ છે, ઘનશ્યામ મહારાજની બાજુમાં એક પ્રસાદીની બધી વસ્તુ રાખેલી છે ને, એ પ્રસાદીની વસ્તુ છે એની વિશે આવડું મોટું કુડલું છે જેમાં ઘી રખાતું એવું. તો મહારાજે એ કુડલા જોયા, મહારાજને કે ભક્તો મહારાજને કે આ ખાલી છે, મહારાજ કે આ તળાવ ભર્યું ભરી લ્યો. મહારાજને કહે છે પણ મહારાજ પાણી થોડું જોઈએ છે, ઘી જોઈએ છે. મહારાજ કે હું કહું છું ભરી લ્યો. એ મહારાજે એમ કહેવાય છે તળાવમાંથી પાણી ભરાવીને મહારાજે સડી અડાડે તો પાણી મટીને ઘી થાય. બોલો આવું ઐશ્વર્ય વાપર્યું. એમ કરીને બધા કુડલા ભરાવી લીધા. પછી મહારાજને કહે મહારાજ હાકર ખૂટી. મહારાજ કે આ નદીમાં કેટલો બધો વેકરો છે, એ કે હું કામનો છે, ભરો એ કે તગારા ભરી ભરીને ઢગલો કર્યો. મહારાજ સડી અડાડે અને વેકરાની સાકર થાય. અને આ દ્રશ્ય બ્રાહ્મણોએ જોઈને એકે મરી જા હોય કે તો આનું ખૂટશે નહીં, આ સ્વામિયાણ દે કે પાણીનું ઘી કરે છે, વેકરાની હાકર કરે છે, ધૂળના એકે આ લોટ કરે છે, આને નહીં પોગો. અને ત્યારે બ્રાહ્મણો એમ કહેવાય છે ફાટ ભરી ભરીને લાડવા મીંડા છે તળાવમાં નાખવા. મહારાજ કે ભલા થઈને આમ કાંઈ બગાડાય. મહારાજ કે તમે ગમે એટલા તૂટી જાઓ ને તો એ અમારું ખૂટશે નહીં. એ બ્રાહ્મણોને થકવાડ્યા છો મહારાજે, બે બાજુ ખવડાવીને થકવાડ્યા અને આમ મહેનત કરતા ઊંધી એમે થકવાડ્યા. કયો એવા મોટા મોટા મહારાજે ઉત્સવ સમયા કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે એ વાત લખતા લખતા મારું હૈયું ભરાઈ જાય છે, કારણ કે એણે તો જોયેલી વાત છે. આપણે સાંભળીએ છીએ ને કરીએ છીએ તો આપણા હૃદયમાં આટલું આશ્ચર્ય થતું હોય તો જેણે એ આંખે જોયું હોય એ વાત, એ આંખ કાને એ વાત સાંભળી હોય, એ પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા એ બધી વાતને તાદ્રક્ષે જે નિહાળી હોય એની વાત તો કેટલી ગજબની હશે. એના હૃદયને એ ભાવ તો કેવો જબરો હશે. કયો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા હો. અને પછી એમ કહેવાય છે કે એક બ્રાહ્મણ ને નીકળ્યો છે, એમાં રેવાશંકરને કહેલા, રેવાશંકર જોતો મારા પગમાં જોડા મારા છે કે બીજાના. પેલો કે તું જોઈ લે ને, તો કે મારે હેઠું જોવાય એમ નથી. તો કેમ? તો કે ગળા ઊંધી કે ભરાઈ ગયું છે, હેઠું જોવાય તો જો ને મારા છે તારે. એ કે તો તે ક્યાં ખાધું કહેવાય? તો કેમ? તો ઓલા રામશંકરને જો એ કે જોડી નાખીને લઈ જવો પડ્યો એમ. તો કે હા. એ કે ક્યાં? તો કે જો લઈ જાય છે. ત્યાં જઈને કીધું એલા ભલામણા ઓછું ખાવું જોઈએ ને. તો કે હજી ક્યાં ખાધું છે? તો કેમ? તો કે હજી વખાણ થયા વને જ ખાધું. તો કે તો વખાણ ક્યારે થાય? અને ત્યારે એ બ્રાહ્મણો એમ કહે છે જમતા પ્રાણ તેના આપણા કુળમાં વખાણ હો જમતા જમ. હું કહે છે કે જમતા જમતા પ્રાણ જાય ને તો એ હાચું ખાધું કહેવાય. કે બોલો આટલી ભગવાનની દયા અને એવો મહારાજનો પ્રસાદ, અને એ તો ગળા સુધી ભરી દે તો એમ થાય નાખા જ કરીએ. બોલો એક પેટમાં દુઃખ હાથ પકડીને બેસજો, પેટ પકડીને કે હું છું. તો પેટમાં દુખે તો લે થોડીક ફાકી ખાઈ લે. તો કે ભલામણા ફાકી ખાવાની જગ્યા હોય લાડુ નો ખાઈ લો. એ કે બોલો એવું ખાધું પ્રસાદની તાકાત છે. કયો હા
એમાં એક તો હું કે ખબર એ કે ભગવાને એક એક ખરેખર ભૂલ કરીને બેસી જાય તો હું વળે એ કે ભગવાને મોઢું અહીં હેઠું કર્યું થોડુંક ઉપર કર્યું હોત તો ચાર લાડુ આમાં સમાઈ જતી કે બોલો. આમ બધા એકાબીજા વિચાર કરીને ભગવાનને બનાવેલો પ્રસાદ ને ભગવાનને એ ઉત્સવમાં એવા લાભ લઈ અને દિવ્ય બને છે. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરશે આ બધાને મારે અક્ષરધામ આપવું શીખ્યો, મારા હાથનો પ્રસાદ જેમાં ભલે જે કર્યું હોય તે એવો જય જયકાર મહારાજ એમ કહેવાય છે ડભાણમાં કર્યો છે. ને બ્રાહ્મણો પછી યજ્ઞ પૂરો થયો અને જાતા હોય છે એમાં એક દેશી હામો મળ્યો. દેશી હામો મળ્યો એ કહેલા કેમ થયું સ્વામિનારાયણ યજ્ઞ પૂરો થયો? અરે પૂરો થવાની ક્યાં વાત કરો, એનો તો જય જયકાર થઈ ગયો. એકે કોઈ એનો ભંગાણ કર્યું, કોઈ વિઘ્ન ન કર્યું? તો કે કોઈ વિઘ્ન કરવાની ક્યાં કરો, એ કે વિઘ્ન કરવામાં એકે એનું બધું હરખું થઈ જતું હતું. એકે જેમ વિઘ્ન કરે નથી કેતા, ઝાડવું જેમ કાપો એમ કોળાય, ગમે એમ કરો ને એક કોઈ વાતે એનો શેડો જ આવતો નહોતો. અમે તો થાકી જાય કે ભૈયા, ત્યારે આ બ્રાહ્મણ કહે છે એ કે તમે ખરા બ્રાહ્મણ કુળના નહીં. એને કરે યજ્ઞમાં હોમાય જવાય એ કે બાકી યજ્ઞ પૂરો થવા ન દેવાય. હું અને જયારે ભક્તજનો ભગવાન જયારે યજ્ઞ કરતા હોય કોની તાકાત છે કયો એના યજ્ઞમાં વિઘ્ન કરી શકે, એવા મોટા મહારાજે યજ્ઞ કરાવ્યા છે. અને જબરજસ્ત એમ કહેવાય યજ્ઞો કરીને લાખો અને કરોડો જીવનો મહારાજે ઉદ્ધાર કર્યો છે. એવી રીતે મહારાજ કહે છે આ વખતે તો હજારો લાખો કરોડો જીવને અક્ષરધામમાં લઈ જવા છે. અને એ વાસ્તે અહીંયા નિષ્કુળાન સ્વામી લખે છે લેખો ન થાય લાખે હજારે રે એમ જમાડા જગ આધારે રે. લેખો ન થાય વાટરે બ્રહ્મ મોલ જવા માહી માટરે
હેમા વૈદિક જીસે વાટરે
બ્રહ્મ મોલ માહી જવા માટરે હે કે ના જોયા નહી ગુના વા કરે એવો આજ વાળો આડો આ કરે
કે ના જોયા નહીં ગુના કરે એવો આજ વાળો આડો આ કરે.
મહારાજ કહે છે આજ કોઈના વાંક ગુના જોવા નથી, ગમે એમ અમારી સાથે યોગમાં આવો જોઈ, વિરોધમાં હોય તોય ભલે, દેશી હોય તોય ભલે, અમારા સંતનો દ્રોહી હોય તોય ભલે, અમારો યોગ થયો એને અક્ષરધામ આપવું છે કયો. એમ સામે કે લેખું ન થાય લાખ હજારું રે એમ જમાડ્યા મહારાજ, બહુ બધાના જમાડ્યા છે અને અક્ષરધામમાંની વાટ કહેતા રસ્તો ખુલ્લો કરી મૂક્યો છે. કોઈના વાઘ ગુના મહારાજ કે જોવા નથી.
આસમામાં જેનો અવતાર રે તેના ભાગતણો નહીં પાર રે સમામાં જેનો અવતાર રે તેના ભાગતણો નહીં પાર રે
હો કેના જોયા નહીં ગુના વા કરે આડો આ કરે
કે ના જોયા નહી ગુના કરે એવો આજ વાળો આડો આ કરે
ત્યાગે કરી તપી ખપી જાય રે તોય પણ એ ધામે ન જવાય રે
ત્યાગે કરી તપી ખપી જાય રે તોય પણ એ ધામ ન જવાય રે
હે સર્વે પાર છે સુખ ની સીમાય રે જન સે જે જાય તે મારે
સર્વે પાર છે સુખ ની સીમા રે સાથે મારે ત્યાગે કરી તપી ખપી જાય રે તોય પણ એ ધામે ન જવાય રે ત્યાગે કરી તપી ખપી જાય રે તોય પણ એ ધામે ન જવાય રે
તોય પણ એ ધામે ન જવાય રે
તોય પણ એ ધામે ન જવાય રે
સ્વામી લખે છે નિજ શૈલીમાં એ ભગવાન આજ લાખો ને કરોડો નો એમ ઉદ્ધાર કરે ત્યાગે કરીને તપીને ખપી જાય હો રાફડા થઈ જાય જાતને ઘસી નાખે હાડકે હાડકા કદાચ ઘસાઈ જાય શરીર માંથી એમ કહેવાય છે લોહી ના બિંદુ ને પણ જગ્યા ન અપાય એટલી સાધના કરે છતાં પણ એ પુરુષોત્તમ નારાયણને ન પમાય એ પુરુષોત્તમ નારાયણને આજ એની દયાથી સ્વામી કહેશે કે જન સહેજે સહેજે જાય તે મારે કયો કેટલું મહા મોંઘું અક્ષરધામ એને જીવાતમાં હાવ સહેજે કયો ખાય પી જલસા કરીને જાય એ એક નવાઈની વાત છે કયો સાધના કરવાથી જે વાત નથી જડતી પુરુષાર્થ ને પ્રયત્ન જ્યાં ટૂંકા પડે છે એ ધામને આજ એમ કહેવાય છે જીવાત્મા હાવ સહેજે પામે છે ભગવાનની દયા છે કારણ કે નક્કી કરીને આવ્યા છે જો એમ કરે નહીં તો કોણ એવા છે સાધના કરીને પુરુષાર્થ કરીને ધામમાં જવા જ મથતા હોય છે કોઈ એવા તૈયાર આપણામાંથી વિચારો ને બીજાને હું કામ વિચારો કોને આપણે આપે એવી સાધના છે કયું કોનો આપણો એવો દાખલો છે આમાંથી કે મહારાજને આવવું જ પડે એમ અક્ષરધામમાંથી વિચારો ન જડે આપણામાંથી ન જડે કયો ક્યાં નહીતર એ ભગવાન સ્વામિનારાયણ ને આપણી ક્યાં ગતિ હે 24 કલાકમાં આપણે કેટલા સંભાળીએ છીએ એને વિચારો 24 કલાકમાં આપણે ભગવાનને અર્થે કેટલું કરીએ છીએ અને માયાને વાસ્તે કેટલું કરીએ છીએ અને ભગવાનને વાસ્તે કેટલું કરીએ છીએ એનો સરવાળો કરો ને તો એમાં હરખો નથી આવે એમ કયો એમાં ક્યાં ભગવાન મળે કેમ ભગવાન ધામમાં લઈ જાય સાધને કરીને ગુણાતીતાને સમી કે જીવ તૂટી જાય તો ભગવાનની પ્રાપ્તિ થાય એમ શક્ય નથી કયો સાધનમાં ભગવાન કદી પ્રાપ્ત થાય નહીં અને સાધનથી ભગવાન જો મળી જતા હોય તો ભગવાનનો મહિમા ઘટી જાય ભગવાનનું માપ થઈ ગયું એમ આટલી સાધના કરશે તો ભગવાન મળશે સ્વામી કે વાતમાં શું માલશે સાધનાથી ભગવાન કદી મળે નહીં એની કૃપા વિના કાર્ય સરે નહીં જેમાં સ્વામી દ્રષ્ટાંત બહુ સરસ દેશે સ્વામી કે કોષ જોડીને કલ્યાણ કોષ જોડીને સ્વામી કે ખેતી કરવી દાણા પકવા હોય તો કેટલો દાખલો એમ બળદ જોડીને કોષમાંથી કૂવામાંથી એક કોષ પાણી કાઢી બહાર વળી પાછો કોષ જાય મહેનત કરતા કરતા સ્વામી કે કદાચ ભૂમિ પલળે તો વીઘો 2 વીઘા માંડ માંડ તમે પાય ને એક પકાવી શકો એમાં કેટલો સ્વામી કે ભય ચકલાઓ જો આવે તો ચકલા ખાઈ જાય કોઈ ચોર આવે તો લૂંટી જાય એક દિવસ જો ખેતરે ન જાય તો બધું સાફ થઈ જાય કયો અને સ્વામી કે અને જ્યારે ચારે બારે મેઘ ખાંગા થાય ને વરસાદ મંડે હુંપડાની ધારે દેવા અને ત્યારે સ્વામી કે આખી ભૂમિ હો હા રસ્તે જળબંબાકાર થાય અને પછી એમાં અનાજ પાકે એમાં પછી ચકલા ખાય ખાય ને કેટલું ખાય કયો લૂંટનારા કેટલુંક લૂંટી જાય મબલક પાક પાક્યો એમાં કેટલુંક લૂંટી જાય એમ સામે કે જીવ સાધન કરીને તો કું કલ્યાણને પામશે માયા તો એવી જબરી છે હે મહારાજ કે વૈરાગ્યને તો માયા ચાવી જાય કયો હા ધર્મને તો ભૂકા કરી નાખે માયા બહુ ગજબની છે સાધનમાં જો માયા જીવને ફાવવા દે ન એ તો ભગવાનની કૃપા ભળે તો જ જીવને મોક્ષની ગતિ થાય બાકી સાધને કરીને કોઈ જીવ ભગવાનને પામી શકે નહીં તો આજ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિને વિશે કેવળ દયાએ કરીને પ્રગટાશે સ્વામી કહેશે કે જે વાત ત્યાગ તપ હે આ સાધનથી ન થાય એ ભગવાન આજ જીવને એમને આપે છે કયો એમને કોઈ દાખલો નહીં કોઈ મહેનત નહીં કોઈ પુરુષાર્થ નહીં કયો કોઈ વાક જોવો નહીં એની સાધના જોવી નહીં આ સમાનો સ્વામી કે આવો અવતાર ભગવાન સ્વામિનારાયણનો કેવળ દયાએ કરીને જીવને સુખી કરવાને વાસ્તે ફેર્યા છે અને મહારાજે આ ઉપાય કર્યો છે શેનો યજ્ઞનો મોટા મોટા યજ્ઞ કરીને લાખો જીવને મહારાજ ઉદ્ધાર કરવાની એ મહારાજ પણ છે એ કરી રહ્યા છે. વળી મહારાજ ને બીજો વિચાર આવ્યો, મહારાજ કે આમાં તો કેટલાક જીવ આવશે એમ. મહારાજ કે અમારા સમીપમાં કોઈ હજી આવ્યા નથી, માટે હવે મહારાજ કે એક નવો વિચાર ઉપયો.
જળ સ્થળ માં જાણ જો અવતાર ધર્યા છે અનેક, સરજ સરવે જીવને સુખ આપવા હોય ન હોય તે એક, સેવક ને સેવી સુખ લેવું કેવું થયા પૂરણ કામ, એ મન માન્યો જન મન ત્યારે પ્રગટિયા ઘન શ્યામ.
મહારાજ કે હવે પૂજા ને સ્પર્શ થી દર્શન અને કલ્યાણ આપવું છે, કારણ કે જ્યાં સુધી પૂરે અવતારો થયા છે એના ભક્તોને સંતોષ ન થાય ત્યાં સુધી અમે આવ્યા તોય શું એમ. કારણ કે પૂર્વે જે જે અવતારો થયા છે એના જે જે ભક્ત હતા એને સેવીને પૂજીને પોતે લાભ લઈ નથી શક્યા, તો એ અવતારોની જે ખોટ હતી એ ખોટ અમારે ભાંગવી છે. કારણ કે આપણે વિચારીએ છીએ કચ્છ અવતાર થયો હોય, એ કાશબા સ્વરૂપે ભગવાન જ્યારે આ પૃથ્વી સમુદ્રમાં આવ્યા અને પેલો સમુદ્ર મંથનની ઓલી કથા છે ને, એ મંદરાચળ પર્વતને પીઠ ઉપર ધાર્યો, તો હવે એના જે ભક્તો હોય એની સેવા કેમ કરે, કાચબા સ્વરૂપે ભગવાનને સેવી કેમ શકે, એની પાસે વાત કેમ સાંભળી શકે, એનું પૂજન કેમ કરી શકે. માટે એના જે ભક્તો હતા એના કોડ પૂરા ન થયા, ઉપાસના કરે પણ એના કોડ પૂરા થયા નહીં. વરાહ સ્વરૂપની વિચાર કરીએ તો આ ભૂંડના સ્વરૂપે ભગવાન જયારે આ પૃથ્વી પ્રગટ થઈ અને હિરણાયક્ષને પૃથ્વીને એમ કહેવાય છે કે પાતાળમાં લઈ ગયેલો, ત્યાંથી એનો ભગવાન સંહાર કરી અને પૃથ્વીને વર્ષાતળમાંથી બહાર લાવી નિજ સ્થાન ઉપર ભગવાને રાખી છે, તો એ વખતે જે જે ભક્તો હતા દર્શન થયા પણ ભગવાનની પૂજા પ્રતિષ્ઠા કરી શક્યા નહોતા, એ જે ભક્તો ભગવાનના એને સુખ દેવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો છે હવે અમારી પૂજા કરે અમારો સ્પર્શ કરે એને મહારાજ કે મારે અક્ષરધામ આપવું છે. કે વામન ભગવાન પરશુરામ ભગવાન ઘણા બધા અવતારો થયા કોઈ એની પાસે જઈ નથી શક્યા, અને નૃસિંહ અવતારની વાત તો બહુ પ્રસિદ્ધ છે. હિરણાયક્ષ હિરણાકશિપુને માર્યો અને પછી એમ કહેવાય છે ભગવાન અડધા સ્વરૂપે સિંહ રૂપે અને અડધું સ્વરૂપ ભગવાનનું મનુષ્યનું, માટે નૃસિંહ કહેવાય છે. નૃ એટલે માનવ અને સિંહ એટલે સિંહ, અડધું શરીર ભગવાનનું એ સિંહ સ્વરૂપ હતું અને અડધું ભગવાનનું સ્વરૂપ એ માનવ આકાર હતું. એમ કહેવાય છે હિરણ્યકશિપુને ભગવાને એ માર્યો છે એમ કહેવાય છે, પોતાના ગોઠણ ઉપર રાખી અને ભગવાન એના આંતરડાને ખેંચી ખેંચીને ભગવાન એ ગળામાં પહેરવા માંડ્યા છે. હિરણ્યકશિપુ મરી ગયો, બધી એની જે ઓલી વાત હતી એ સિદ્ધ કરીને મારી નાખ્યો, સદા ભગવાનને ક્રોધ શમે નહીં, એ ઘૂઘવાટા કરે, સિંહના જેવી ગર્જનાઓ કરે, કોઈ એ પાસે જઈ ન શકે. હિરણ્યકશિપુ મરી ગયો છતાં પણ એના દેહને ભગવાન મીંડા છે ચૂથવા, મીંડા છે ભગવાન આંતળા જુદા કરવા, કોઈ ગળામાં પહેરે વળી ઘા કરે, દેવતાઓ આકાશમાં આવી જાય, હવે ભગવાનને શાંત કોણ કરે. ક્રોધનું સાક્ષાત સ્વરૂપ ભગવાનને જોઈને દેવતાઓ હટી જાય કે આજ પાસે જવાય એવું નથી, પાસે જઈને રખે ને આપણી એ સ્થિતિ કરે. તો એમાં નારદ જે એવા નારાયણ 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 કરતા દેવતાઓ નારદજી પાસે જઈને કે ભગવાનને શાંત કરો, બોલો હિરણ્યકશિપુ મરી તો ગયો પણ મુકતા નથી હજી, અને જુઓ ખરા અત્યારે એના પાસે જવું કેમ. નારદજી કે તમે મારા ખરા લાગો છે, કે હું બધાને ચડાવી દઉં તમે બધા મને ભેળો થઈને ક્યાંક ચડાવી દેતા ને, આજ જવાય એવું નથી. કે નારદજી નથી કે ઇતિહાસ એવું બતાવે. નારદજી કે ભલા માણસો તમે મને ચડાવવા માંગો છો, અહીંયા જવાય નહીં આજ. એ કે હમણાં નવો આઈડિયા કરો, સીધા ગયા વૈકુંઠમાં લક્ષ્મીજીને કે લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપને તમે દર્શન કર્યા, તો કે દર્શન કાયમ સેવા કરો, એ કે એવા આનો કર્યા હોય આજ એવું સ્વરૂપ ભગવાન લીધું. કયું સ્વરૂપ? અરે એ કે નૃસિંહ સ્વરૂપ. એમ તો કે હાલો હાલો જલ્દી દર્શન કરવા. વૈકુંઠમાંથી નારદજી લક્ષ્મીજીને તેડી આવ્યા. લક્ષ્મીજીને કે જુઓ ભગવાનનું સ્વરૂપ. એ કે ભગવાન છે? તો કે હા. એ કે પણ આમ કેમ? તો કે બસ એમ, બહુ ક્રોધ, હજી એનો ક્રોધ શમતો નથી, માટે તમે જાઓ પ્રાર્થના કરો ક્રોધ શમાવો. લક્ષ્મીજી કે તમે ખરા લાગો છો, કે આ જવાય એવું છે, કે આજ ન જવાય. લક્ષ્મી જેવા લક્ષ્મી પાસે નથી ગયા, બોલો બીજા કોણ ગયા હોય? મહારાજ વિચાર કરો, એનું કોણ સેવા કરી શક્યા હશે, એને કોણ હાર પહેરાવી શક્યા હશે, એને કોણ ચંદન ચર્ચી શક્યા હશે, એના કોણ પગ ચંપી કરી શક્યા હશે? એવા ઘણા બધા અવતારો, પરશુરામ છે, બીજા ત્રીજા ઘણા અવતારો થયા, એની સેવા કેમ કરી શક્યા હશે? એ ભક્તોના જે કોડ અધૂરા રહ્યા છે, એ કોડ મારે પૂરા કરવા. અને ઇતિહાસ એમ બતાવે, લક્ષ્મીજી માયના નહીં હો, નારદજીનું ન માયના, એ કે ભલે જે થવું એ થાય પણ આજ પહેલા ન જ હોય. અને પછી એમ કહેવાય છે કે નારદજીએ પ્રહલાદને વિનંતી કરી અને એમ કહેવાય છે, લક્ષ્મીજી તમે આને આજ્ઞા કરો. અને પ્રહલાદની હાથ માથે મૂકીને લક્ષ્મીજી કહે છે, બેટા પ્રહલાદ, જા પ્રભુને મનાવી લે, તારા ઉપર એને હેત છે, અને તું જો મનાવીશ ને તો એનો ક્રોધ શાંત થશે. અને એમ કહેવાય છે, ત્યારે ભગવાનના ભક્ત એવા પ્રહલાદ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ હવે મૂકો એને, એ મરી ગયો છે, હવે એમાં કાંઈ છે નહીં. અને પ્રહલાદને જોતા હોય ભગવાનનો ક્રોધ શાંત થયો છે. પ્રહલાદને બાથમાં લઈ અને એમ કહેવાય છે, જીભે કરીને પ્રહલાદને ભગવાન છાંટવા માંડ્યા છે. એક પ્રહલાદને એમ કહેવાય છે સેવાનો મોકો મળ્યો, બાકી કોઈ લક્ષ્મી જેવા લક્ષ્મી અખંડ સેવામાં હતા છતાં પણ એ અવતારમાં લક્ષ્મીજી સેવા કરી શક્યા નથી. તો મહારાજને એવો વિચાર થયો કે એમાં ઘણા બધા ભક્તો હશે, હોય જ ને, એ વખતે થોડા નહીં હોય, તો એ બધાના કોડ અધૂરા છે, એ મારે પૂરા કરવા છે. રામ અવતારમાં ભગવાન વિચાર કરે છે, હા જંગલમાં ગયા, પશુ પક્ષીઓને બધાને સુખી કર્યા, પણ એ 14 વર્ષ પૂરતી, એમ 14 વર્ષ વનમાં પૂરા થયા એટલે ભગવાન પાસે રાજગાદીએ બેસી ગયા. રાજગાદીએ બેઠા પછી મોટા મોટા જે હોય એને મળે, પણ નાના જે દાસ ભક્તિ એની તો સેવા ભગવાન ગ્રહણ કરે નહીં. માટે ભગવાન વિચાર કરે છે કે એ બધાને અમારે સુખી કરવા છે, એ ભક્તોને. કપિલ ભગવાનની વાત છે તો નિષ્કુળાન સ્વામી કે કપિલ ભગવાન તો જંગલમાં રહ્યા અને સાંખનું જ્ઞાન પ્રવર્ત્યા, એક દેવહૂતિને ભગવાને ખાલી ઉપદેશ કર્યો અને બાકી બીજાને કોઈ ઉપદેશ કર્યો નથી, તો એ વખતનો અવતાર પણ એમને ગયો. ત્યાર પછી વ્યાસ ભગવાનની વાત લખી છે, તો વ્યાસ ભગવાને તો શાસ્ત્રમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, અનેક શાસ્ત્રોની રચના કરી, 18 પુરાણ છે, વેદના વિભાગ કર્યા છે, એમાં પણ કોઈને ભગવાનના દર્શન થયા ને. કૃષ્ણ ભગવાનની વાત આવી હવે, કૃષ્ણ અવતારમાં તો ઘણા સ્વામી કે ભગવાને ઉદ્ધાર જીવન કરી અને સુખિયા કર્યા છે, પણ એમાં પણ એક વાત પડી છે, એ વાત સ્વામી અહીંયા આપણે આગળ પ્રકાશ કરે છે. કૃષ્ણ ભગવાનના સેવનારા જે ભક્તો હતા એમાં સ્વામી કહે છે કે કૃષ્ણ અવતારમાં ક્રીડા કરી રે બહુ તારાએ અવતાર ધરી રે, કૃષ્ણ અવતારમાં ક્રીડા કરી રે બહુ તારાએ અવતાર ધરી રે. ઓહો કૃષ્ણ અવતારમાં ક્રીડા કરી રે બહુ તારા અવતાર ધરી રે, કૃષ્ણ અવતારમાં ક્રીડા કરી રે બહુ તારાએ અવતાર ધરી રે. હેતે છે વાત પુરાણે પ્રસિદ્ધ રે, લખી વ્યાસજીએ બહુ વિધ રે, તે છે વાત પુરાણે પ્રસિદ્ધ રે, લખી વ્યાસજીએ બહુ વિધ રે. દીધા સેવકને સુખ ભારી રે, સેવી સુખ પાના નર નારી રે, દીધા સેવકને સુખ ભારી રે, સેવી સુખ પાના નર નારી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કૃષ્ણ અવતારમાં અનેક જીવનો ભગવાને ઉદ્ધાર કર્યો ના નહીં, પણ જ્યાં સુધી ભગવાન વૃંદાવનમાં હતા ત્યાં સુધી નાના મોટા જીવને તમામને એનો યોગ થયો છે. ગોપ ગોપીઓ ત્યાંના વૃંદાવનના વૃક્ષ વેલીઓ, ગાયો વાછરડાઓ, અનેક જીવને ભગવાને પોતાના ધામમાં ગતિ કરાવી છે. પણ પછી રાજા
અધીરાજ થયા રે
પણ
સેવકને સુખ ભારી રે સેવા સુખ પામાં નર નારી રે
દીધા સેવકને સુખ ભારી રે સેવી સુખ પામાં નર નારી રે
પછી રાજધીરાજ થયા રે
હે પછી રાજધીરાજ થયા રે
કૃષ્ણ અવતારની સ્વામી કે મહારાજ વિચાર કરે છે કે વૃંદાવન વિશે રહીને મહારાજે બહુ જીવનો કૃષ્ણ ભગવાનને બહુ જીવનો ઉદ્ધાર કર્યો પણ જાજો સમય એમને એમ નથી રહ્યો રામચંદ્ર ભગવાનની જેમ વાત છે એમ કૃષ્ણ ભગવાનની વાત છે રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ કરીને આવ્યા પછી 13,500 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા છે પણ રાજા સ્વરૂપે નહીતર એમ કહેવાય છે ત્રેતા યુગની આવૃદ્ધા 10,000 વર્ષની છે સદા ભગવાન 3,500 વર્ષે વિશેષ રાજા કળિયુગમાં જેમ 100 વર્ષની આવરદા છે એમ ત્રેતા યુગમાં એમ કહેવાય છે 10,000 વર્ષની આવરદા છે દ્વાપર યુગમાં 1,000 વર્ષની આવરદા છે સતયુગમાં 1,00,000 વર્ષની આવરદા છે ત્રેતા યુગમાં થયેલ અવતાર રામચંદ્ર ભગવાન પૃથ્વી ઉપર 13,500 વર્ષ રહ્યા પણ રાજા સ્વરૂપે મોટા મોટા હોય એને યોગ થાય નાનો કોઈ સમીપમાં જઈને ભગવાનની સેવા કરી શકે નહીં માટે એમ બહુ બહુ જુજવે કોઈ કોઈકનો ઉદ્ધાર થયો છે અને ઇતિહાસો એની સાક્ષી પૂરે છે કે રામાયણ જેવું મહાન ગ્રંથ છે એના ભક્તોની ભક્તો ગણના કરીએ ને તો આંગણના વેઢે ગણાય જાય કેટલા કેટલા ભક્તોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે એ તમામ વાત એ રામાયણ વિશે લખી છે જે આપણે વેઢે ગણીએ તો ગણી શકાય એટલા ભક્તોની વાત એ રામાયણમાં આવે છે અને કૃષ્ણ ભગવાનની વાત આવે છે તો મહારાજ ત્યાં પણ એમ વિચાર્યું કે જ્યાં સુધી વૃંદાવન ગોકુળમાં મથુરામાં રહ્યા ત્યાં સુધી અનેક જીવનો ઉદ્ધાર થયો એટલે ભગવાન દ્વારિકામાં ગયા પછી ઉદ્ધાર થયો એવો ભાવ નથી નથી થયો એવો ભાવ નથી પણ એની સેવા સમાગમ કોઈ કરી શકતા નથી નાના જીવ માટે એમ રહી ગયા પણ આ વખતે તો સર્વે અવતારને જે ખોટ છે એ કે તમામ નાના મોટા જીવને મહારાજને ઉદ્ધારવા છે એ ભાવથી આજ મહારાજ અવતાર ધારણ કરીને આવ્યા છે અને આપણે સહજમાં એ વાતને સમજી શકીએ છીએ કે મહારાજના અવતારને આપણે કયો અવતાર કહેશું સાધુ સ્વરૂપે કહેશું સાધુ સ્વરૂપે કહેશું તો ભગવાન રાજા ધીરાજ કહેવાય છે હાર ઘરેણા વસ્ત્ર અલંકાર મુંગટ એ સાધુને શોભે ન શોભે તો સાધુ સ્વરૂપે ભગવાનને કહેશું તો એ બાદ આવશે કે સાધુને તો પરામાં પારમાંસિક દીક્ષા હોય અને એને વસ્ત્ર અલંકાર એ જરિયાની જામાન મુંગટ ન હોય માટે સાધુ સ્વરૂપે ભગવાનને કહેશું તો એ બાદ આવે તો રાજા સ્વરૂપે કહેશું તો રાજાના લક્ષ્મણા લક્ષણમાં એમ બતાવે છે રાજા તો રાણી રાખે ગરદન મારે હા દંડ દે એ આદિ ઘણી વાતો એમ કહેવાય છે રાજા સ્વરૂપ ભગવાનના અવતારો વિશે લખાણી છે તો એ વાતને મહારાજ વચનામૃતમાં એમ બતાવે મહારાજ કે કોઈ નિષ્કામી વર્તમાનમાં ફેર પાડે તો અમને બહુ દુઃખ થાય મહારાજ કે કોઈ દર્શન કરતા હોય ત્યારે ભગવાનના દર્શન મૂકીને બીજી ત્રીજી જગ્યાએ જો વૃત્તિને લઈ જાય આડો અવળો મહારાજ કે નજર કરે તો અમને એની ઉપર તો એટલી દાજ થાય કે જાણે કે મોટો દંડ કરીએ પણ શું કરીએ આ તો સાધુ દાવો હશે મહારાજના શબ્દ માટે મહારાજ કે દંડ કરી શકીએ નહીં તો રાજા સ્વરૂપે જો ભગવાનને કહેશું તો એ બાદ આવશે નથી એને કોઈ સ્ત્રી નથી એને કાંઈ કોઈ દંડ કર્યા નથી મૃગિયાઓ કરી તો રાજા સ્વરૂપે નહીં એમ સાધુ સ્વરૂપે નહીં સાથે સાથે પ્લસ પોઈન્ટ જોઈએ તો ભગવાન રાજા પણ કહેવાય અને ભગવાન સાધુ પણ કહેવાય મહારાજે વચનામૃતમાં એ પણ વાત નોંધી છે મહારાજ કે જ્યારે જ્યારે મુમુક્ષુને આ ભરતખંડને વિશે જન્મ મળે છે ત્યારે ભગવાનના અવતાર જરૂર આ પૃથ્વી પર વિચરતા હોય છે મહારાજ કહેશે કાં સાધુ રૂપે હોય અને કાં રાજા રૂપે હોય રાજા રૂપે હોય ત્યારે મહારાજ કે 39 લક્ષણ યુક્ત હોય, અને સાધુ સ્વરૂપે જયારે ભગવાન અવતાર પૃથ્વી પર ધારણ કરતા હોય ત્યારે ભગવાન 29 લક્ષણ યુક્ત હોય. મહારાજ કે ભગવાનના સાધુ થકી એ ભગવાનનો નિશ્ચય થાય તો એને વિશે ભગવાનની સ્વરૂપ એ ભગવાનને કરીને જીવ ભગવાનના ધામને પામે. તો કહેવાનું ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે કાં સાધુ રૂપે ને કાં રાજા રૂપે. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ પરમાત્મા એ બધા રાજા સ્વરૂપે હતા. દત્તાત્રેય જોઈએ, કપિલદેવ જોઈએ, ઋષભદેવ જોઈએ, વ્યાસ ભગવાન જોઈએ, એ બધા સાધુ સ્વરૂપે હતા. તો મહારાજે બે સ્વરૂપને એક સ્વરૂપને વિશે રાખી અને પોતે આ અવતાર ધારણ કર્યો છે. રાજાએ કહેવાય અને સાધુ પણ કહેવાય, સાધુ પણ ન કહેવાય અને રાજા પણ ન કહેવાય. ભગવાને બે વાતને લક્ષ્યમાં રાખી અને આ અવતાર ધારણ કર્યો છે. આ અવતાર સ્વામી કે એવો છે કે આ અવતારમાં નાનામાં નાના જીવથી માંડીને મોટા મોટા જીવ સુધીનાનો યોગ થનારો છે. નિષ્કુળાન સ્વામી વાત કે આ ભગવાન સ્વામી નારાયણે કે સયાજીરાવ સરકાર ગાયકવાડ નરેશ એના ચરણ પકડાવીને પગ દબાવડાવે એ ભગવાન સ્વામિનારાયણ. જે સયાજીરાવ સરકાર ની પાસે પગ દબાવડાવે એના એ ભગવાન એક સગરામ વાઘરી ના જેવા નાનામાં નાના અલ્પ ના અલ્પ એવા જીવ ના ઘરે જઈને રાત્રિ રોકાને એને ત્યાં એને રાજી કરે. તમે જુઓ સયાજીરાવ સરકાર જેવી મોટી અસ્થિ ગુજરાતમાં જેમાં જેનું નામ છે ગુજરાતમાં મોટામાં મોટું રાજ્ય એ સયાજીરાવ સરકાર, એમ કહેવાય છે ભગવાન સ્વામિનારાયણ પગ ચંપી કરે. એક બાજુ એવી પણ વાતો લખાણી છે, એક બાજુ એવી પણ વાતો લખાણી છે ભગવાન સ્વામિનારાયણ એ જ વડોદરાના ગરીબમાં ગરીબ જેને ઘેરે ખાવાના ફાંફા પડતા એવા નાથ ભક્ત એવા ભક્તને ઘરે ભગવાન સેવા કરી શક્યું એ ભગવાન સ્વામિનારાયણ નો અવતાર છે. નિષ્કોળાન સ્વામી બતાવે કે અભણમાં અભણ મયારામ ભટ્ટની ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરી છે એની પણ મહારાજે ખબર લીધી છે. અને મહાન વેદાંતિ વિદ્વાનોની અંદર પારંગત એવા દિનાનંદ ભટ્ટની પણ ભગવાને સેવાને ગ્રહણ કરી શક્યો એવો ભગવાનનો અવતાર છે. જેતલપુરના મહાન પવિત્ર ગંગા માની સેવા કરે છે ભગવાન, સેવા ગ્રહણ કરે છે. અને એ જેતલપુરના જે હલકામાં હલકા એમ કહેવાય છે જ્ઞાતિમાં જન્મ વેશ્યા એવા લક્ષ્મીબાઈ એની સેવાને પણ ભગવાન સ્વામિનારાયણ ગ્રહણ કરી છે. બે ને ભગવાન સ્વામિનારાયણ મુક્ત ગતિ આપી છે. કોઈ જીવનો એમ કહેવાય છે કે વારો ન આવે એવું નથી, કયો ગમે એવો જીવ હોય પણ ભગવાન સ્વામિનારાયણ ની આ રીતિમાં આવશે, ભગવાન સ્વામિનારાયણના આ યોગમાં આવશે, ગમે એવો જીવ હશે, રાજાના સ્થાનમાં હોય તોય ભલે અને રંકના સ્થાનમાં હોય તોય ભલે. કયો ધરમપુરના કુશળ કોરબાઈ કેવા મહાન રાજ રાણી એ રાજના પોતે રાજ મહારાણી કહેવાતા ભગવાન સ્વામિનારાયણની સેવા કરે. અને એના એ જ ભગવાન જેમ કુશળ કોરબાઈની સેવાને ગ્રહણ કરે એમ એમ કહેવાય છે એ સોઢી ગામની મુસલમાનની સ્ત્રી એ બીબડી એના દાતણને એના ભાવને વશ થઈને ભગવાન સ્વામિનારાયણ એ ગામના પાદરમાં ઉભા રહીને એમ કે સુરા ખાચર મારે અહીંયા દાતણ કરવું છે. સુરા ખાચર મહારાજને કહે છે કે મહારાજ આ ભૂમિમાં દાતણ ક્યાંથી હોય, આ ભાલમાં બાવળિયા હોય પ્રભુ, અહીંયા તમે દાતણનું કહો છો પણ અહીંયા બાવળિયો ભેળો. મહારાજ કે હોય કે ન હોય એ અમે જોતા નથી, અમારે બાવળનું દાતણ કરવું છે. સોઢી ગામમાં એ ગામને પાદર બેઠા બેઠા એ સોઢી ગામની મુસલમાની એ બીબડીને એ સ્ત્રીને એ ભાવનાને વશ થઈને ભગવાન સ્વામિનારાયણ ત્યાં અટકાશે. કયો ઘોડા ઉપરથી મહારાજ હેઠા ઉતરી ગયા. મહારાજ કે દાતણ કર્યા પછી અહીંથી આગળ વધાશે. અને એમ કહેવાય સુરા ખાચર ઘેર ઘેર આટા મારે છો, એટલે કોઈ બાવળનું દાતણ મળશે, એટલે ક્યાંય બાવળનું દાતણ મળશે. એમાં કોઈ બૈરાએ કીધું કે ભાઈ આખા ગામમાં આટા મારો તમને ક્યાંય બાવળનું દાતણ નહીં મળે. ઓલી મુસલમાનની સ્ત્રી એ ઘણા સમયથી એક બાવળને ઉછેરે છે બિચારી, કેટલી મહેનત કરે છે એની પાછળ, દરરોજ પાણી પાય ને કેટલું જતન કરે છે, અને એની એને ઠેકાણે દીવો કરે ને કેટલી જતન કરીને હાચવે ને ત્યારે માંડ નાનો અમથો એક બાવળિયો થયો છે, એ જો આપે તો ઠીક, બાકી તમને બાવળ નહીં જડે. અને સુરા ખાચરને સમજાય જો નક્કી આના ભાવને આધીન કદાચ ભગવાન થયા હશે. અને તેના ઘરે જઈને સુરા ખાચર એ બીબડીને કહેશે કે બેન બેન દાતણની જરૂર છે, તમારે ત્યાં છે બાવળ? અને ત્યારે બીબડી મુસલમાનની સ્ત્રી એમ કહેવાય છે કે બહાર આવીને કે કોણ છે? સુરા ખાચર કે હું ગામ ધણી લોયાનો સુરા ભગત સુરો ખાચર એમ. અમારા ભગવાન આજ પાદર બેઠા છે ને દાતણને ઈચ્છા કરે છે. બીબડી કે તમારા ભગવાન માટે નથી તો કે અમારા ખુદા માટે અમે બાવળ વાવ્યો હશે અને આ ભાલમાં બાવળ થાય કે કેટલી મહેનત કરીને હું એ ઉશેરું છું, માંડ એક દાતણ થાય એવડો બાવળ થયો છે નહીં આપું. સુરા ખાચર કે તમારો અલ્લાહ આવ્યો છે તો એમ, તો કે હા, તો ક્યાં, તો કે એ પાદર બેઠા છે. અને એ બીબડી એમ કહેવા છે પોતાને હાથે ફૂડી લઈને બાવળ કાપીને દાતણ તૈયાર કરી અને મહારાજને પાસે દાતણ લાવી છે. મહારાજે ખુદા રૂપે દર્શન દીધા અને બીબડીનું દાતણ ગ્રહણ કર્યું. અને પછી સુરા ખાચરને કહે છે, સુરા ખાચર આ બીબડીનું મારે કુશળ કુંવરબાઈનું જેવું કલ્યાણ થયું ને એવું કલ્યાણ કરવું છે. સુરા ખાચરની આંખો ફાટી ગઈ. હું કયો છો મહારાજ? એક દાતણમાં? મહારાજ કે હા દાતણ. કેવાનો ભાવ ભક્તજનો એ છે કે ભગવાન સ્વામિનારાયણે આ વખતે કોઈ ગણના નથી કરી એમ. ગમે એવો જીવ હોય એને મહારાજ કહેશે મારે અક્ષરધામ આપવું છે. કયો અક્ષરધામ? બસ એ જ વાત, એ જ એને આલોચના છે. જેમ કોઈ અહીંથી અમેરિકા ગયો હોય રૂપિયા કમાવા, એને શું દેખાય? હે, રૂપિયા દેખાય ને. ગમે એમ થાય, રાત દી મહેનત કરીને ડબલ ડબલ જોબ ડબલ ડબલ પાળે કરીને રૂપિયા કમાઈ લેવાશે, પછી નિરાતે ઇન્ડિયામાં જઈને સુખેથી રહેવાય. કયો ગામડેમાંથી કોઈ આ કમાવા આવ્યો હોય એને કઈ કઈ દ્રષ્ટિ હોય રૂપિયા કમાવાની? એમ ખબર નહીં ભગવાન સ્વામિનારાયણ અહીંયા મુમુક્ષ કમાવા આવ્યા. બોલો, અક્ષરધામ મહારાજ કહેશે મારે ભરી દેવું છે. અને મહારાજોને એકવાર સુરા ખાચરને સમાધિ કરાવી, સમાધિ કરાવીને સુરા ખાચરને કહે છે જાઓ તો અક્ષરધામમાં. અક્ષરધામમાં ગયા, મહારાજને કહે મહારાજ ત્યાં રસ્તો ક્યાં છે? અહીંયા હાલ એકા એવું જ નથી. મહારાજ કે હું કયો? તો અરે ત્યાં તો એવી ગીડતે કે મુંબઈની ટ્રેન જેવી ગીડતી છે. અહીંયા તો એવો રસ્તો ટેકડે ઠાઠ કે છે, ત્યાં અક્ષરધામમાં પોકા એવું જ નથી. મહારાજ કે હોય ને તો કે હા, એ કે મુંબઈની ટ્રેનનું એવું છે ને? હા, ઘણા ભક્તો કહેતા હોય. હા, અને અમે અમને અનુભવ છે કોઈ અહીંથી ડોંબીવલી ગયા હતા. મહારાજ વખતે, અત્યારે ખબર નઈ, એ વખતે મહારાજે સુરા ખાચર ને સમાધિ કરાવી ને સમાધિમાં અક્ષરધામમાં કીધું મહારાજ ને કે નથી જવાય એમ. કયો પુણે માં નથી આપણે વડતાલમાં ગીરદી હોતે દર્શન કરવા જવું હોય તો ઘણા બધા અત્યારે જ જવું, પછી વાત ક્યાં જવાય એમ છે. એમ અક્ષરધામમાં મહારાજ વખતે એવી ભીડ થઈ હતી એ રસ્તામાં, કયો કરોડો લાખો જીવાતમાં જે મરે એ અક્ષરધામમાં જ જાય. કયો એટલા માટે મહારાજે નાના નાના જીવથી માંડી અને મોટા મોટા રાજ દરબાર સુધી મહારાજે ખબર લીધી. એટલું જ નહીં, નિષ્કુળાનંદ સ્વામી કે પશુ એ માણકીની ખબર લીધી. એટલું જ નહીં, મહારાજે નિત્યાનંદ સ્વામીના યોગમાં આવેલી, નિત્યાનંદ સ્વામીના યોગમાં એનું દૂધ આવેલી બકરીની પણ ખબર લીધી. અરે એથી વિશેષ સ્વામી કહેશે જીભાઈના બળદની ખબર લીધી. બોલો, હું આ જીભાઈને મહારાજ તેડવા આવ્યા. એક હરિભગતને દર્શન દીધા. મહારાજ કે અમે જીભાઈ ને તેડવા આવ્યા છે. હરિભગત કે મહારાજ જીભાઈ ને નહીં હો? તો કેમ? તો કે જીભાઈ ને લઈને તો અમારા ગામનો સત્સંગ છે, ઈ છે તો અમને બધાને સત્સંગ ની વાત સમજાવે છે, ધર્મ નિયમ ભજન ભક્તિ અમને બીજી ક્યાં ક્યાં ખબર પડે છે. જીભાઈ ને લીધે અમારો બધાનો સત્સંગ રંગે સંગે હાલે છે, એને તમે લઈ જાઓ તો અમારો બધાનો સત્સંગ ભાંગી પડશે, માટે એને નહીં લઈ જવા દઈએ. મહારાજ કે પણ અક્ષરધામ માંથી એક થી વિમાન લઈને આવ્યા છે, ખાલું કેમ જવું હું? કારણ કે બહુ આઘું ખરું ને, ત્યાંથી આવે જાય પેટ્રોલ કેટલું જોઈએ. કયો હવે સામાન્ય પણ આ કાઠિયાવાડ માંથી અહીંયા આવે ને, ત્યાં 5-7 હજાર નું ડીઝલ ગાડીઓ ખાય છે. બોલો, અક્ષરધામ તો કેટલું દૂર, એમાં વિમાન, ત્યાં પાછું પેટ્રોલ હલકું હાલે નહીં, એનું પેટ્રોલ બહુ કિંમતી હોય એવું બધા કહે છે. તો એ કિંમતી પેટ્રોલ મહારાજ કે બાળીને અમે અક્ષરધામ માંથી અહીંયા આવ્યા ને તમે એમ કહો જીભાઈ ને નહીં નહીં જવા દઈએ, તો પછી ખાલી થોડું લઈ જવા છે મહારાજ ને કે બીજાને લઈ જાઓ ને? મહારાજ કે બીજાને કોને લઈ જવા? તમને જેને યોગ્ય લાગે એને લઈ જાઓ, પણ જી ભાઈ ને નહીં, તમારે જે કરવું એ કરો. ભગત આમ બેહી જાઓ મહારાજ ને કે નહીં જવા દો, જી ભાઈ નહીં લઈ જવા દઈએ. મહારાજ કે તો હારો, તો જી ભાઈ ના બળદ ને લઈ જાય. બોલો ભગત ચેકો એકે પણ મહારાજ જી ભાઈ ને બળદે હું એવું પૂર્ણ કરો બળદ ને લઈ જાઓ? જી ભાઈ તો ખરેખર તમારા ભગત છે, તમારો ભજન ભક્તિ કરતા ને એને તમે તેડવા હો એ તો અમને મનાય, પણ એના બળદે હું પુણ્ય કર્યા તો એને તમે તેડવાનું કહો છો? મહારાજ કે અમારા સાધુને આ ગામમાંથી બીજા ગામમાં લઈ જવા માટે ઉપયોગમાં આવ્યા હતા ને એ પુણ્ય પ્રતાપે અમારા જી ભાઈના બળદને અક્ષરધામમાં લઈ જાઓ, બોલો. અને ઇતિહાસ બતાવે છે કે મહારાજ જી ભાઈના બળદને ધામમાં તેડી ગયા. સવારે પેલા ભગત જાગીને ત્યાં જી ભાઈને ત્યાં કે જી ભાઈ ધામમાં નથી તેડ્યા ને? તો કે ના ના આ બેઠો. તો કે અરે રાતે મહારાજ આવ્યા તો તક હોય ને? તો કે હા. અને મહારાજ કહેતા તમને તેડી જવા તક કહેવાય તો જવા ન દેવાય? આ હું મારે એકે પીડ્યું રહેશે, ભગવાન તેડવા આવ્યા તો હું વળે છું વળે? તો કે મેં ના પાડી મહારાજ, નકર તો લઈ જ જવાના હતા. તો કે ભલા મણ તું જ્યાં હોય ત્યાં આડો પગ કરે છો, અક્ષરધામમાં લવા લઈ જવા આવ્યો હોય તું ના પાડશો? એ કે ના નો પાડે કે તમારા વિના અહીંયા અમને સત્સંગ કોણ કરાવે? અને ભક્તજનો એ ભગત કહે છે જી ભાઈ ને કે અમે તો ના પાડે ને પછી તક પછી મહારાજ કહે કે અમે એના બળદને લઈ જાઓ, એટલે તમારા બળદને લઈ જાય એવું મહારાજ કીધું. જોવો તો ત્યાં બળદ બાંધવાનો જે ફરજો હતો ને ત્યાં બે ભગત જઈને જોવે છે ને ત્યાં બળદ એક એનો દેહ મૂકીને જતો રહ્યો હતો ને ત્યારે જી ભાઈ ને એમ થયું કે ઓહો આ બળદ ના હું એવા પુણ્ય છે, એને હું એવા તપ કર્યા છે, હું એવા એને જપ કર્યા છે, શું એને એવી સાધના કરી છે કે જેને કરીને એને ભગવાન ધામમાં તેડી ગયા? ત્યારે પેલા ભગત કહેશે કે મહારાજ એવું કહેતા હતા કે અમારા સાધુના ઉપયોગમાં આવ્યા છે, એ પુણ્ય પ્રતાપે એને અમારા ધામમાં લઈ જવાશે. અને ત્યારે જીભાઈ કે હા વાત સાચી હો, ગામડે સંતોને જવું હતું ને. ત્યારે મહારાજે મહારાજ કહે છે સંતોને એના આ બળદને જોડીને અમે ગાડું લઈને બીજે ગામે મૂકવા જતા. તો મહારાજ ટૂંકમાં કહેવાનું એવું કહે છે કે જે કોઈ હોય એમ સંબંધમાં આવ્યા છે એને અક્ષરધામ આપવું છે. કયો પશુ હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, અરે ભક્તજનો અરે વૃક્ષ વેલી હોય તોય ભલે. કયો દાદા ખાચર ના દરબાર ને મધ્યમાં લીમડો હોય તોય ભલે, અને રાજકોટ ની બોરડી હોય તોય ભલે. કયો જેતલપુર ની એમ કહેવાય છે પેલી આમલી હોય તોય ભલે. કયો એના જીવને મહારાજ અક્ષરધામમાં લઈ જાય છે, એવા મહારાજ દયાળુ છે. અરે જળ ચેતનને તો કદાચ લઈ જાય, પણ આ તો જળમાં પણ ભગવાને ચેતનતા પ્રગટાવી છે. વડતાલનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. મંદિરનું જયારે એમ કહેવાય છે કામ ચાલતું હતું, અને એ મંદિરના કામમાં જયારે આનંદ સ્વામી એ કોઈ સંતોએ મહારાજને બોલાવીને કહે છે મહારાજ કામ ચાલુ છે તો જરા તમે નજર તો કરો. મહારાજ આવ્યા છે, મહારાજ બધું નિરીક્ષણ કરે છે. અને એ વખતે એમ કહેવાય છે આનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ રામમહોલને નીચે નારાયણ મહોલને નીચે આપણે પુતળા ગોઠવા છે. મહારાજ બહુ સરસ પુતળા બનાવ્યા છે આ બધા કડિયાઓએ, મહારાજ જરા દ્રષ્ટિ તો કરો. મહારાજની સાથે આનંદ સ્વામી અને મહારાજ બધા દર્શન કરવા ટૂંકમાં જોવા માટે ગયા, નિરખવા માટે. અને એ વખતે બધા સલાટો કહેતા કારીગરો કામ કરતા હતા, મહારાજ કે જબરા બનાવ્યા છે પુતળાઓ, કેટલા સુંદર. મહારાજ કહે છે કોઈના હાથમાં શરણાય છે તો કોઈના હાથમાં ઢોલ છે, કોઈના હાથમાં ત્રાંસા છે. બ્રહ્માનંદ સાંઈ મહારાજને કે મહારાજ વાત તો સાચી છે, આ કારીગરોએ પોતાની કલા આમાં નીચોવી નાખી છે, બિચારા રાત્રિ દિવસ મહેનત કરે છે, એટલા ભાવથી એ આની અંદર કામ કરી રહ્યા છે. મહારાજ હું તમને શું કહું, એટલા સરસ બનાવ્યા છે, જે કાંઈ એની ટૂંકમાં કલા હતી એમાં આને આમાં એમ નીચોવી નાખી છે. હું ખરેખર આમાં એક જ ખોટ છે હો. મહારાજ કે છે ને, મહારાજને કે જીવની કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. જો કોઈ ઈશ્વર અહીંયા રે તો તે પૂતળામાં પ્રાણ લાવે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને ચોંટ મારી, હું કહે છે કે જો કોઈ ઈશ્વર આ પૃથ્વી ઉપર હોય ને જો અહીંયા આવે ને તો ખરેખર એ ઈશ્વરના હૃદયમાં એ જરૂર ભાવ જાગે કે આને પ્રાણ પૂરું એમ. હું જે માતાના પૂતળા રમાડે તે પાષાણમાં પ્રાણ લાવે. જે માસના પૂતળા રમાડી શકતો હોય એ ભગવાન એ ઈશ્વર તો આ પથ્થરના રમાડવા એના માટે હું મોટી વાત છે. મહારાજ મનમાં મનમાં વિચાર પામી જાય નક્કી આ ચોટ તો અમને મારી. બ્રહ્માનંદ સ્વામીને કે એમ? તો કે હા હકીકત જો ભગવાન આ પૃથ્વી પર હોય ને તો એને જરૂર ઈચ્છા થાય આવા સરસ પુતળા બનાવ્યા છે, આમાં પ્રાણ પૂરું ને એ જ ભક્તિ એ પુરુષોત્તમ નારાયણ એ જળ પથ્થર ને વિશે મહારાજે સડી અડાડે છે અને એ પુતળા ની અંદર પ્રાણ પુરાય છે. અને સંપ્રદાય નો ઇતિહાસ એમ બતાવે કે તમામ પુતળા પોત પોતાના હાથમાં વાજિંત્રો હતા એ મંડા વગાડવા બોલો સજીવન થયા છે, એમાં પ્રાણ પુરાણા છે. આ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ ની સર્વોપરીતા છે. ચૈતન્ય ને તો વિશે ભક્તજનો ભગવાન એ કામ કરે છે, એને તો ભગવાન રમાડે છે, પણ પથ્થર જે જળ છે જળ ને પણ ભગવાન પ્રાણ પૂરે છે. અને એથી તમને કદાચ એ તો પૂતળા પછી મહારાજ પાસે એને અંદર થી જીવ પાછળ ખેંચી લીધા હતા એવા ને એવા થયા. અને આજ તમે જોવો છો મંદિરમાં વડતાલમાં એ બધા વડતાલના મંદિરમાં ગોઠવાયેલા છે. એ કદાચ પ્રાણ આપણને દેખાતા નથી, પણ એથી એક વિશેષ ઇતિહાસ સંપ્રદાયમાં જે આજ સુધી સાક્ષી પૂરે છે એ મહારાજ કરિયાણા ગયા હોય, રાત્રિનો સમય થઈ ગયો હોય ને કરિયાણામાં એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી મહારાજ બધા બોલા પરત ઉપર બેઠા છે, થોડોક ઊંચો ટેકરો છે એની પર. અને ત્યારે મહારાજ કે રાત્રિનો સમય થયો છે બ્રહ્માનંદ સ્વામી, તમે આરતી ધૂન સ્તુતિ કરશું ને. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને કહે, પણ મહારાજ એ બધી વાત સાચી, પણ આરતી ધૂન માટે સાસતો જોઈએ ને, કઈક ઢોલ જોઈએ, નગારા જોઈએ, કાંઈ ન હોય તો મહારાજ ઝાલર તો જોઈ ને. મહારાજ કે એમ તો કે હા એમનામાં આરતી ન જાણે. અને ત્યારે વાલા ભક્તજનો મહારાજે બ્રહ્માનંદ સ્વામી ને કીધું, સ્વામી આ પથ્થર ને વગાડો એની અંદર ઝાલર નો અવાજ આવશે. મહારાજ ને કઈ હોતા મહારાજ કે ટ્રાય તો કરો. એ વખતે બ્રહ્માનંદ સ્વામી બીજો આત્મા નાનો પાણો લઈ અને જ્યાં પથ્થર ઉપર મારે છે તો મહારાજ એ પથ્થર માં ઝાલર નો સૂર પૂર્યો કયો અને પથ્થર માંથી ઝાલર નો અવાજ આવ્યો. આજ દિવસ સુધી હજી એ પથ્થર એમનમ છે. હજી તમે ત્યાં એ પર્વત ઉપર ચડી અને પથ્થર ઉપર તમે બીજો પથ્થર મારો તો અંદરથી ઝાલર નો અવાજ આવે છે, હજી સાક્ષી થયો છે. તો વાલા ભક્તોને કહેવાનું ભગવાન સ્વામી નારાયણ આ વખતે આ અવતારે કરીને અનેક જીવને ઉધાર્યા છે.
આચરે અક્ષર ધામના ધામી મહારાજ રે અલબેલો થયા છે એ વારે માટે સર્વ રીતે સેવા જેવારે આજ અલબેલો થયા તે વારે.
સ્વામી કહે છે આ વખતે મહારાજ એવા થયા છે સર્વ રીતે સેવા કરવા યોગ્ય બધી રીતે, કોઈ નાનો જીવ હોય તોય ભલે, મોટો જીવ હોય તોય ભલે, રાજા મહારાજ જે કોઈ હોય બધાને સેવા કરવા યોગ્ય થયા છે.
હે માટે સર્વ રીતે સેવા જેવા રે આજ અલબેલો થયા છે એ વારે માટે સર્વ રીતે સેવા જેવા રે આજ અલબેલો થયા છે. જનને પૂરવા હમારે આયા આપે કહું ઘન શ્યામ રે સહો જનની પૂરવા હમારે રાય આપે કહું ઘન શ્યામ રે સહો જનને પૂરવા હમારે આપે કહું ઘન શ્યામ રે સહો જનની પૂરવા હમારે આયા આપે કહું ઘન શ્યામ રે પણ સર્વ રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે પણ સર્વ રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે તે તો
વખત નો સ્વામી કે આ અવતાર એવો છે કે સર્વ જીવને સર્વ રીતે સુખી કરવાને વાસ્તે, સેવા દેવાને વાસ્તે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. કોઈ જીવને એને વિશે એમ ન થાય કે અમારે ત્યાં ન આવે એમ. સગરામ જીવાને સંકલ્પ થતો હોય ને તો એને સુખ દેવા માટે ઉતાવળો થાય. સગરામ વાઘરીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ત્યાં આવો. સુરા ખાચેને ખર પડી બાવડું પકડીને કે ગોલ કુનાય કે તું વારે વારે પ્રાર્થના શું કરી કરી છો સી કે તાણું આવશે ત્યારે આવશે એ કે. મહારાજને એમ થયું કે માળા સુરા ખાચરી કે હું તારા એકનો ભગવાન છું, તારા લોયામાં આવું હું એના લીમડી ન જાઉં, આ વખતનો મારો એ સ્વભાવ નથી. અને એ જ રાતે એમ કહેવાય છે એ જ વખતે મહારાજ સુરા ખાચરને બધાને હૂતા મૂકીને ભાગ્યા હો. લીમડી જઈને મહારાજ રહ્યા છે. એ સગરામ વાઘરીને મહારાજે સુખ આપ્યું, એના કુબામાં રહ્યા. સર્વ રીતે સ્વામી કે બધાને સેવા કરવા યોગ્ય એવા ભગવાન સ્વામી કે આજ વખતે આમ પધારી અને એક એક જીવની ખબર લીધી છે. કોઈ જીવને ભગવાને આ વખતે બાકી નથી રાખ્યા. હે ગમે એટલા પવિત્ર હોય અપવિત્ર હોય બધાને ભગવાન તારી રહ્યા છે. હે જળ હોય તોય ભલે, ચેતન હોય તોય ભલે, હે વૃક્ષ વેલી યુવાન વૃદ્ધ બાળક ને પ્રૌઢ પશુ પક્ષી સ્ત્રી પુરુષ ઊંચ નીચ ગરીબ તવંગર અભણ પંડિત શેઠ શેતાન રાગે વિરાગે ત્યાગી સ્નેહી દ્રોહી, હે જળમાં હોય તોય ભલે, સ્થળમાં હોય તોય ભલે, ચાહે તે પ્રકારે જીવ અમારા યોગમાં આવશે એને મહારાજ કે અમારે અક્ષરધામ આપવું છે. કેવું એવી રીતે મહારાજ એક એક જીવને પોતે અગણિત જીવનો ઉદ્ધાર કરે છે. સ્વામી કે પુરુષોત્તમ પધાર્યા સર્વ અવતાર નાયા ધાર અગણિત જીવા જગતના તે સહુની લેવા સાર. સ્વામીના શબ્દો છે. અગણિત જીવની સાર લેવાને વાસ્તે ભગવાન આવ્યા છે. સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે જિયા જિયા રહ્યા તા જન ત્યાં ત્યાં થે તાર્યા આવી ભૂમિ પર ભગવાન. શું કહે છે સ્વામી? સ્થૂળ સૂક્ષ્મ જળ સ્થળ જ્યાં જ્યાં જીવ હતા, ગમે એ દેહમાં હોય જળમાં હોય સ્થળમાં હોય, ત્યાં ત્યાં મહારાજ પહોંચ્યા છે. વાત એ ભક્તો હકીકત છે, મહારાજે કોઈ સ્થળ બાકી નથી રાખ્યું. વન વિચરણ કરતે વખતે વનમાં જેટલા જીવ હતા બધાનો ઉદ્ધાર કર્યો. અને મહારાજ જયારે વન વિચરણ પૂરું કરવાની તૈયારીમાં હતા એ વખતે ભક્તજનો જેને વન વિચરણની કથાની ખબર હશે કે મહારાજ શેખ દરિયાકાંઠો લીધો છે, બધો દરિયાકાંઠો માંગરોળ લોજ આમ જોવો તો ઉના પાસે છે એ આખો દરિયાકાંઠો માંગરોળ સુધી વેરાવળ સોમનાથ બધો દરિયાકાંઠો મહારાજે વનમાં ફેર્યા. એમ દરિયાકાંઠે જે હતા એ જીવનો ઉદ્ધાર કર્યો. અને પછી મહારાજ સોરઠમાંથી એ ભૂમિ ઉપર કહેતા સ્થળ ઉપર મહારાજે પ્રવેશ કર્યો. એમ સર્વ જગતના જીવનો ઉદ્ધાર કરવાને વાસ્તે મહારાજ કે સામે કે જ્યાં જ્યાં મુમુક્ષુ હતા ત્યાં ત્યાં મહારાજ પહોંચ્યા. કોઈ પ્રકારનો પ્રાણધારી પામિયા જે પ્રસંગ તે સૌ સુખિયા થયા ગયા અક્ષર થઈ શુદ્ધંગ જે માર કને ઉગવે કરી રહે નહીં અણુ એ અંધાર તેમ સહજાનંદ સૂર્ય થે જન પામા સુખ અપાર. ગમે એવો પ્રાણ ધારે જીવાત્મા એનો ભગવાન સ્વામી ઉદ્ધાર કરે છે. સ્વામી કે કંઈક એના પ્રસંગથી અક્ષરધામમાં ગયા. જેમ સ્વામી કહે છે અર્ક ઉગવે કરીને રહે નહીં અણુ એ અંધાર, સૂર્ય ઉગે પછી અંધારું રે, એમ સ્વામી કે ભગવાન સહજાનંદ રૂપી સૂર્ય ઉગ્યા છે જેણે કરી અનેક જીવ ભગવાન સ્વામિનારાયણના પ્રકાશમાં આવ્યા છે. અને એ સૂર્યના પ્રકાશમાં જેટલા આવ્યા છે એ તમામને મોક્ષ ગતિ ભગવાને આપી છે. એમ ખરેખર સ્વામી કે મહારાજે જીવને ઉદ્ધારવાનું એવું કામ આદર્યું છે. લખતા લખતા સ્વામી કે લખી એકાય એની વાત નથી, લખી શકાય એમ છે નહીં. એવી મહારાજે કૃપા કરી છે. જે જે ભગવાનને મળે છે એ બધાનું મહારાજ કે મારો કલ્યાણ કરવું છે. તે સહુને ઉઘાડ્યો બાર રે, નાના મોટાનું એક જ વાર રે, લ્યો લાવો દાવો ભલો આવ્યો રે, આવ્યો અવસર આજ મન ભાયો રે. હું કહે છે કે લ્યો દાવો, હા લ્યો લાવો દાવો ભૂલો આવ્યો રે. જે કોઈની ઈચ્છા હોય આવી જાઓ આજ આ પ્રકાશમાં, જે કોઈ લાઇટમાં આવશે પ્રકાશમાં આવશે, આ અવસર વારે વારે મળશે નહીં. ગમે એ પ્રકારે અમારા યોગમાં આવો, અમારી સામર્થ્યને જુઓ, અમારી સેવા પૂજા કરો, અમારો કંઈ પ્રસાદ આરોગ્ય કરો, એને કરીને મહારાજ કે અવશ્ય હું અક્ષરધામમાં જશો એમ. અમને મહારાજ કે હવે જે સેવા કરશે પૂજશે એની વાત લખે છે કે જેમ મૂકશો અમારા સમીપમાં આવશે, અમારું પૂજન કરશે, અમને અન્ન આપશે, વસ્ત્ર આપશે, આભૂષણ આપશે, ફળ પુષ્પ, અરે કંકુ કપૂર કસ્તુરી અર્ઘ્ય અગર ચંદન અત્તર, ધન ધાન્ય વૃક્ષ વાહન ગાય ભેંસ ઘર વાડી ખેતર પલંગ પાથરણા બહુ બધી વાત સામે લીધી છે. કોઈ પણ વસ્તુ ભગવાનના સંબંધમાં આવશે એ સંબંધ વાળી જે વસ્તુ અને એ વસ્તુને આપનારી વ્યક્તિ બેયનો મહારાજ કે મારે ઉદ્ધાર કરવો છે. મહારાજ કે અમને કોઈ ગાદી આપે, તકિયો આપે, કોઈ દૂધ દહીં ઘી પાન બીડી લવિંગ સોપારી એલચી પત્ર પુષ્પ જે કોઈ અમારા યોગમાં ગ્રહણ કરાવશે અમારા યોગમાં આવશે એને મહારાજ કે અમારે ઉદ્ધાર કરવો છે. પાન બીડી આપે એને મહારાજ કે અમારા અક્ષરધામમાં લઈ જવા છે. અને જેતલપુરનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે કે મહારાજ જ્યારે એ યજ્ઞ કરતા હતા અને બધાને મહારાજ હરિભક્તોને ઘરે દળાવવાનું આપવાનું અનાજ આપતા હતા અને ત્યારે લક્ષ્મીબાઈ એમ કહેવાય છે કે દરવાજે ઊભા રહ્યા છે. એને એમ થયું કે હમણાં મને પણ કાંઈક અનાજ આપશે અને હું પણ દળી અને ભગવાનને અર્થે ઉપયોગમાં આવી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય. આ વર્ષોથી પાપ કરું છું તો આજ પાપથી છૂટવાનો મોકો મળ્યો છે. દરવાજે લક્ષ્મીબાઈ ઉભા રહ્યા છે. ગાડાવાળા હો ધીરે ધીરે ગાડું હાકે છે. જે જે બાયો ભાવનાવાળા છે બધાને ઘઉં આપે છે, કોઈને દાળ જે કાંઈ દળવાની વસ્તુ સામગ્રી આપે જાય છે. લક્ષ્મીબાઈએ ગાડાવાળાને બોલાવ્યા કે ભાઈ અહીંયા આવો ને અમારે પણ કાંઈક લાભ લેવો છે, લાવો લેવો છે. ત્યારે ગાડાવાળા કહે તું પાપીની, તું વેશ્યા, કેટલાય પુરુષને ભ્રષ્ટ કર્યા, તું આ સેવા માંગે તને આ સેવા ન મળે. અને એમ કહેવાય છે ના પાડીને એ ગાડાવાળા જતા રહ્યા. લક્ષ્મીબાઈને હાડો હાડ હૃદયમાં દુઃખ થયું. આજ ટાણું આવ્યું છે પાપ ધોવાનું, જો આ જતું રહેશે ને તો હવે આવો અવસર મને ક્યારે મળશે. અને એમ કહેવાય છે કે લક્ષ્મીબાઈ ખુદ મહારાજ જ્યાં બેઠા છે ત્યાં પહોંચી અને હાથ જોડીને દૂરથી મહારાજને કહેશે કે હે પ્રભુ, આપ તો અધમ ઉદાહરણ પતિત પાવન છો, આપનો બિરુદ છે, આ પતિતનો પાવન કરવાને વાસ્તે આ બ્રહ્માંડમાં આવ્યા છો તો અમને કેમ નહીં, એમ અમારો જીવ ખરેખર પાપી છે પણ આપ તો પાપીઓના પાપને બાળવામાં સમર્થ છો તો પ્રભુ અમને સેવાનો મોકો કેમ નહીં. મહારાજ કે કેમ સેવા નથી મળી, તો કે ના પ્રભુ તમારા ભક્તોએ મને સેવા નથી આપી. એ વખતે મહારાજે એમ કહેવાય છે કે બ્રહ્મચારી પાસે પોતાના થાળ માટે જે ઘઉં વાપરવાના હતા એ લક્ષ્મીબાઈને આપ્યા છે, અપાવડાવ્યા છે. અને મહારાજ કે તારા હાથે જો તું દળીશ ને તો એનો થાળ અમે જમશું. અને ઇતિહાસ એમ બતાવે ઘણી બધી દાસ દાસીઓ હતી પણ લક્ષ્મીબાઈ આજે પોતાની જાતે જાણે કે પાપ ધોવા માટે ઘંટલો ચલાવ્યો હશે, હાથમાં ફરફોલા પડી ગયા છતાં પણ એમ થયું કે આજ આ લોટને મારો ભગવાન જમશે ને મારા તમામ પાપ બળીને ખાક થઈ જશે. જીવની તાકાત શું પાપ કરી શકવાની, કયો ભગવાનને પાપ ધોવાની શક્તિ સામી જીવની તાકાત નથી પાપ કરી શકે. ભગવાનની જો કૃપા મળે ગમે એવા પાપ હોય તો બળી જાય. લક્ષ્મીબાઈના એવા અઢળક પાપ હતા કે જેની કોઈ ગણના ન થાય એટલા પાપ હતા પણ લક્ષ્મીબાઈએ જાતે ભગવાનને એ ઘંટલો હાકીને દવણું દળી અને લોટ તૈયાર કરીને મહારાજને મોકલ્યો છે. મહારાજે એનો થાળ બ્રહ્મચારી પાસે બનાવડાવી અને એ જમાશે અને જમતા આવે તેમ કહેવાય છે લક્ષ્મીબાઈના તમામ પાપ બળીને ખાક થઈ ગયા, શુદ્ધ મુમુક્ષુ જીવ બની ગયો. અને પછી એમ કહેવાય છે કે મહારાજને પોતાને બંગલે પોતાના નિવાસ સ્થાને તેડાવીને પૂજન કરવા માંગે છે અને મહારાજ પણ હોશે હોશે સાથે સંતોને લઈને ગયા છે. અને એવો એના હૃદયમાં ભાવ છે એ ભાવને મુક્તાનંદ સ્વામીએ વર્ણન કર્યો છે. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આજ મારા હૃદયમાં કરોડ કરોડ આનંદ છે, આજ ભગવાન મારે ઘેર પધાર્યા. આનંદ કોટી બ્રહ્માંડ નો ધણી મારે ઘેર આવ્યા. હરખે થી ઉઠી હું તો સન્મુખ ચાલી, અક્ષર ના વાલેડા ને થાવાન વાલે. અક્ષર નો વાલીડો ભગવાન આજ મારે ઘેર પધાર્યા, એને વાલે થવા માટે એમ કહેવાય છે લક્ષ્મી હરખે થી ઉઠીને ભગવાન નું સ્વાગત પૂજન કર્યું છે. અને ભગવાન ને એમ કહેવાય છે પાન બીડું ધરાવ્યું, અને એ ભગવાન ખબર નહીં એની ઉપર કેટલો અઢળક ગેળ્યો. તો મહારાજે એનો આપેલો પાન બીડું પોતાના મુખમાં લીધો, અને મુખમાં ચાવીને વળે પાછું એનું એ પાન બીડું લક્ષ્મીબાઈ ને આપ્યું છે. અને લક્ષ્મીબાઈએ ભગવાન ના પ્રસાદી નું પાન બીડું મોઢામાં લીધું, અને એના આનંદ ની વાત મુક્તાનંદ સ્વામી એમાં લખી નથી કહેક્યો. એવો ગજબનો આનંદ ભક્તજનો એ લક્ષ્મીબાઈને મહારાજે આપ્યો છે. એવા ઘણા પાપી જીવ હતા, છતાં પણ મહારાજે આજ મહેર કરી અને કૃપા કરી અનંત જીવનો ઉદ્ધાર કરી, અને ભગવાન સ્વામી નારાયણ આ બ્રહ્માંડમાં એવી રીતે અક્ષરધામનો માર્ગ મોકળો મૂક્યો છે. ગમે તે પ્રકારે મહારાજ કે અમારા યોગમાં આવશે, ગમે એવો જીવ હશે એને મારે અક્ષરધામ આપવું છે. કયો આજ સર્વ અવતારનો સંકોચ મહારાજે ભેંગો છે. કયો એ ભગવાન સ્વામી કે આજ ગામડે ગામડે ફરે છે, જે કોઈ દર્શન કરે પૂજા કરે એને મહારાજે અક્ષરધામ આપવાનું નક્કી કર્યું છે. તો એમ કહેવાય છે કે મહારાજે દર્શનથી કલ્યાણનું નક્કી કર્યું, પૂજા તો સ્પર્શથી, તો યોગમાં જાજા આવશે નહીં આવે. મહારાજ કે હવે અમારા જે જે દર્શન કરશે ને એનું પણ કલ્યાણ કરવું.
દયાનિધે દયા કરી જીવ જગતના ઉપર જોર, તાના એક જીવ તારવા ધારે બપુ ધર્મ કિશોર, પડા તું મેલો પૂજા સ્પર્શનું દર્શન નું રાખ્યું દાન, જે જન નિરખે નાથને તે પામે સુખ નિદાન.
કયો મહારાજ પૂજા પ્રતિષ્ઠા પૂજા સ્પર્શ નું પડતું મૂક્યું, કે આ કોણ કેટલાક અમારા પૂજા કરી શકશે, કેટલાક અમારા આ સ્પર્શ કરી શકશે, માટે એમ તો જાજા જીવ નહીં ઉધરે, માટે દર્શન અમારા કરશે ને એને મહારાજ કે અમારે અક્ષરધામ આપવું જો ને. વાલી પેલી વાત છે ને કે મહારાજ દાદા ખાચરના દરબારમાં બેઠા હતા, અને મૂળજી બ્રહ્મચારી મહારાજને દાંતણ કરાવતા, એટલે સવારના પહોરમાં દાંતણ કરાવતા હતા. હવે એમાં એક નાનો એવો સર્પ એ મહારાજની હામો બેઠો બેઠો મહારાજની હામો જોયા કરે. બ્રહ્મચારી જોઈ ગયા કે આ સર્પ નાનો એવો મહારાજની હામો જોવે છે, એટલે એમ શું કરે, આ જીવડા આટા મારતા રખેને કોઈને કરડી જશે તો દુઃખ થશે. એટલે બ્રહ્મચારીએ પગ નામ ઠપકારીને એને દૂર કરવા માટે મહેનત કરી, પણ એ સર્પ ગયો નહીં. તો બ્રહ્મચારીએ પોતાના હાથમાં પાણી ભરેલી જળ જારી હતી, એમાંથી ખૂબ છાપું ભરીને સર્પ ઉપર નાખ્યું, તોય સર્પ ગયો નહીં. મહારાજ આ ક્રિયા જોવે કે બ્રહ્મચારી એવા સર્પને હટાવવા મહેનત કરે છે પણ સર્પ હટતો નથી, એટલે મહારાજ કે બ્રહ્મચારી શું કરો છો, તો કે મહારાજ ઓલો સર્પ જુઓ ને ક્યારનો બેઠો છે, માળો ખહતો જ નથી, એમ મેં કેટલું કર્યું તો આઘો પાછું થતો નથી, તમારો હામો જોયા કરે છે. મહારાજ કે પાણી લાવો. મહારાજે પાણી બ્રહ્મચારી પાસે માગ્યું, અને મહારાજે કોગળો કરીને મહારાજે એ કોગળો પેલા સર્પને ઉપર નાખ્યો, તો સર્પએ મોઢું ફાડ્યું, એ પ્રસાદીનું પાણી પીધું એટલે સર્પ જતો રહ્યો. બ્રહ્મચારી મહારાજને કે મહારાજ મેં કેટલું પાણી નાખ્યું, કેટલા પગ ઠપકાર્યો તોય ગયો નહીં, ને તમે ખાલી કોગળો ભરીને એની માથે નાખ્યો છે જતો રહ્યો, કોણ હતો એ જીવ? મહારાજ કે કહેવાય નહીં. તો કે અમને નહીં કહ્યું તો કોને કહેશું, તમારે કાયમી સેવા કરો ને તમે મને ન કહો, એને તો કઈ હાલતું હશે, કયો કોણ હતું? મહારાજ કે સ્વામી આ વખતે તો મોટા મોટા અવતારો આવે છે. હું મહારાજ બોલ્યા, મોટા મોટા અવતારો આવે છે કલ્યાણ ને મોક્ષ માગવા, એ શેષ નારાયણ નો અવતાર હતો. હું મહારાજ બોલ્યા, હા આખી પૃથ્વીને જે ધારીને બેઠા છે ને આપણી બધાની સ્થિતિ રહેશે એનું કારણ શેષ નારાયણ છે. એ થોડાક હેલ્યા તો દશા હું હતી ખબર ને, ભૂજ ની વાત, એ થોડાક જ હેલ્યા હતા ખાલી કેવા પૂરતી. એના આધારે આપણે બધા ટીકા છીએ, મહારાજ કે શેષ નારાયણ આવ્યા હતા. હું બસ આ બિચારા કેટલાય સમયથી અમારી ઈચ્છા હતી, અમારા પ્રસાદની ઈચ્છા હતી, તો બિચારો તમે ગમે એમ કરો જાય ક્યાંથી, કે અમારા મુખનું કોકળાનું પાણી એના મોઢામાં ગયો એટલે સંતોષ પામીને હવે એ જતો રહ્યો છે. એટલે એ કોણ હતો મહારાજ કે શેષ નારાયણ. એટલે મોટા મોટા અવતારો એટલે લખ્યું ને ધામના ધામી, હે પ્રમાણ પ્રેમાનંદ સ્વામી કહે મોટા મોટા ધામના ધણીઓ આ વખતે આ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે. મોટા મોટા ધામના ધણીઓ કલ્યાણ વાસ્તે, કલ્યાણ કરવાને વાસ્તે. તો વાલા ભક્તજનો, એવો આ ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે. મોટા મોટા અવતારોને આ વખતે, આ મોટા મોટા એ અવતારોનો ભક્તોને બધાનો જે સંકોચ હતો નિષ્કોળાની સમી કે ટાળવાને વાસ્તે મહારાજનો અવતાર છે, અને જેને કરીને અગણિત જીવનો મહારાજ ઉદ્ધાર આવી રીતે કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો અહીંયા પુરુષોત્તમ પ્રકાશને વિરામ કરશું.